ત્રીજી ડાળ ચાલે છે, તેમાં પાનું 70 છે. ભાવાર્થનો ત્રીજો પેરેગ્રાફ 70 પાનામાં લાસ્ટ પેરેગ્રાફ, હા, જેમાં હોય ત્રીજી ડાળ છે, ગાથા નંબર છે 9 નો ભાવાર્થનો ત્રીજો પેરેગ્રાફ. આપણને અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું સ્વરૂપ દેખાડે છે. કારણ કે આ રત્નત્રયની પ્રાપ્તિ વિના ક્યારે પણ આ જીવ સંસારના દુઃખથી છૂટવાનો નથી. ચાર ગતિનું પરિભ્રમણ એનું કારણ એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર છે. અને એને જો નાશ કરવા હોય, ટાળવા હોય, તો તેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયની પ્રાપ્તિ કરવી જોઈએ. એ રત્નત્રયની વાત કરતાં નિશ્ચય સમ્યક દર્શન અને ચારિત્રની વાત કરી, હવે વ્યવહાર સમ્યક દર્શનની વાત કરતાં ફરમાવે છે કે સાત તત્વોની એને યથાર્થ પ્રતીતિ હોવી જોઈએ. એ સાત તત્વોની વ્યાખ્યા આપણને અહીંયા ચાલે છે. પહેલા જીવની વાત કરી ગયા, એમાં જીવના ત્રણ ભેદ દેખાડ્યા. પછી અજીવમાં પાંચ દ્રવ્યની વાત કરી. પછી આશ્રવની વાત કરી કે જેમ હોડકામાં પાણી આવે છે તેમ રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવના કારણે નવા કર્મો આવે છે, તેનું નામ દ્રવ્ય આશ્રવ કહેવામાં આવે છે. પછી હોડકામાં જેમ પાણી આવે છે એ પાણી પછી તેમાં ભરાય છે, રહે છે, તો એવી જ રીતે રાગ દ્વેષ મોહ તે જીવને બંધનું કારણ છે, તે ભાવ બંધ છે, ને એના નિમિત્તે કર્મ આવીને જીવ સાથે જોડાય છે, તેનું નામ દ્રવ્ય બંધ. પછી હોડકામાં જે પાણી ભરાયું છે અને નવું આવે છે તો શું કરવું, તો કે જે કાણું પડ્યું છે તેને બંધ કરી દેવું. તો નવા કર્મો જે આવતા અટકી જાય છે તો તેને દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. શુદ્ધતા પ્રગટ થાય તેનું નામ ભાવ સંવર છે, નવા કર્મ આવતા અટકી જાય તેનું નામ દ્રવ્ય સંવર, અને એ શુદ્ધતામાં વૃદ્ધિ થાય છે તેનું નામ ભાવ નિજરા કહે છે, અને એના નિમિત્તે જૂના કર્મો થોડા ખરી જાય તેનું નામ દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. આ રીતે નિજરા સુધીની વાત કરી છે અને તેનો અત્યારના હવે આપણે ભાવાર્થ લેવાનો છે. સ્વભાવ પ્રભાવના ભેદ જ્ઞાનના બળ વડે દવેન્દ્રી ભાવેન્દ્રી અને તેના વિષયોથી આત્માનું સ્વરૂપ જુદું છે એમ જાણવું તેનું નામ ઇન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. અહીંયા આપણને સંવરની વ્યાખ્યામાં કહે છે કે સંવરમાં શું થાય છે, કે સ્વભાવ અને પરભાવનું ભેદ જ્ઞાન. બે પર વચ્ચે ભેદ જ્ઞાન ન હોય પણ સ્વપર વચ્ચે હોય, સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન હોય. તો મારો ત્રિકાળી ટકતો જ્ઞાન આનંદમય ચૈતન્યમય સ્વભાવ અને રાગાદી પરભાવ તે વચ્ચેનું જુદાપણાનું જ્ઞાન, ભિન્નપણાના જ્ઞાનના બળ વડે. આ જ્ઞાનનો બળ જ્ઞાનનું પુરુષાર્થ છે. જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત આવે તે જ સાચું જ્ઞાનનો પુરુષાર્થ, જ્ઞાનનું વીર્ય છે. આપણને પુરુષાર્થ સેમાં લાગે છે, વિકલ્પોમાં. આપણે અશુભમાંથી શુભ વિકલ્પ કરીએ છીએ એને આપણે પુરુષાર્થ માનીએ છીએ. વિકલ્પનું બદલવું તે પુરુષાર્થ નથી, વિકલ્પનો અભાવ તે પુરુષાર્થ. સામાન્ય રીતે આપણે કસાઈને મંદ કરીએ છીએ, કસાઈને પાતળો પાડીએ તેને પુરુષાર્થ માની લઈએ છીએ. કસાઈને પાતળો પાડવો તે કોઈ પુરુષાર્થ નથી, પણ કસાઈનો અભાવ કરવો તેનું નામ સાચો પુરુષાર્થ કહેવામાં આવે. તો એ ભેદ જ્ઞાનનું બળ છે. સ્વભાવ વિભાવનું જ્યાં જુદાપણાનું ભાન થાય છે તે ભેદ જ્ઞાનના બળ વડે. દ્રવ્યેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય એટલે આ જળ, પાંચ ઇન્દ્રિયો જે શરીર પરિણામને પ્રાપ્ત તેને દ્રવેન્દ્રિ કહેવાય છે. ભાવેન્દ્રિ, ભાવેન્દ્રિ એટલે એના નિમિત્તે આપણને કેવું જ્ઞાન થાય છે, ખંડ ખંડ ભિન્ન ભિન્ન જ્ઞાન થાય. આંખથી શેનું માત્ર જ્ઞાન થશે, રંગનું, કાનથી શબ્દનું, નાકથી ગંધનું. આમાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ બધું છે, પણ એક એક ઇન્દ્રિયથી આપણને કેવું જ્ઞાન થાય છે, ખંડ ખંડ કટકા વાળું પીસીસમાં જ્ઞાન થાય છે. તો તે ભાવેન્દ્રિ, અને તેના વિષયોથી આત્માનું સ્વરૂપ જુદું છે. આ જળ ઇન્દ્રિયથી હું આત્મા જુદો છે, એના નિમિત્તે થતું ખણખણ જ્ઞાન, તેનાથી પણ હું જુદો છું. અને એના વિષયો પૂદગલ, સ્પર્શ, રસગંધ, વર્ણ અને બારમાં કોઈ પણ પદાર્થ, પાંચ ઇન્દ્રિયનો વિષય, તેનાથી મારું સ્વરૂપ જુદું છે એમ જાણવું, તેનું નામ ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયને જીતવું કહેવામાં આવે છે. આંખો ફોડી નાખવી કે કાનમાં સાંભળવું બંધ કરવું, એ કોઈ ઇન્દ્રિયનું દમન કે ઇન્દ્રિયનું જીતવું નથી. ઇન્દ્રિયને જીતવું એટલે કે ઇન્દ્રિયથી જુદો અતિન્દ્રિય આત્માનો અનુભવ કરવો. આ તો ઇન્દ્રિયને બંધ કરશું તો શું થશે, કદાચ સોપસોમ એટલો થશે, પણ અંદરમાં તો મમતા મનમાં તો પડી જ રહે છે. એને ઇન્દ્રિયોને જીતી નથી. જીતી ઇન્દ્રિયો કહેતા અતિન્દ્રિય આત્માના અવલંબે ઇન્દ્રિયો તરફનું લક્ષ્ય છૂટી જાય છે. તો એનું નામ ખરેખર ઇન્દ્રિયનું દમન કહેવામાં આવે છે. પરંતુ આહાર આદિ તથા પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ બાહ્ય વસ્તુના ત્યાગરૂપ જે મંદકસાય છે, તેનાથી ખરેખર ઇન્દ્રિય દમન થતું નથી. એક દિવસ આહાર છોડી દે કે એક દિવસ મૌન રાખે એવો સ્વભાવ કરે, કદાચ એવું તો થતું ન હોય, ઈચ્છા તો અંદરમાં રહ્યા કરતી હોય. કે જેવી રીતે કોઈ ભણતું છોકરો હોય, પરીક્ષાનો ટાઈમ હોય નજીકમાં, તો શું એને કે ભણવા બેસ, ટીવી નહીં જોવાનું. બેસે છે તો ભણવા, પણ એની ઈચ્છા ક્યાં રહ્યા કરે છે? તે એ કોઈ ઇન્દ્રિયનું દમન કે એને નથી કહેતા, પણ ઇન્દ્રિયના વિષયો તરફની વૃત્તિ જ ન ઉઠે તેનું નામ સાચું ઇન્દ્રિય દમન, ઇન્દ્રિયને જીતવું કહેવામાં આવે છે. બાકી બહારથી કરે છે એ તો વ્યવહાર છે, શુભ રાગ છે, પુણ્ય છે, માટે બંધનું કારણ છે એમ સમજવું. બહારથી મૌન લે, બહારથી આહાર આદિ કરે, ઉપવાસ આદિ કરે, આરદી છોડીને, તો એ બધું શુભ ભાવ કસાયની મંદતા છે. તે ખરેખર મોક્ષ થતો નથી, પણ એનાથી પુણ્ય બંધ થાય છે. ત્રીજું, શુદ્ધાત્માને આશ્રિત સમ્યક દર્શનના ચારિત્ર રૂપ શુદ્ધ ભાવ તેજ સંવર છે. કસાયની મંદતા તે સંવર નથી, કસાયનું અટકી જવું, કસાયનું અટકીને શુદ્ધતાની શરૂઆત તે સંવર છે. અને કેવી રીતે પ્રગટ થાય છે? શુદ્ધ આત્માને આશ્રય, પોતાના શુદ્ધ પવિત્ર તિકાળી આત્માનો આશ્રય લેતા સમ્યક દર્શનના ચારિત્રની શરૂઆત થાય છે, તેનું નામ જ સંવર કહેવામાં આવે છે. પ્રથમ નિશ્ચય સમ્યક દર્શન થતા સ્વદ્રવ્યના આલંબન અનુસાર સંવર નિદ્રા શરૂ થાય છે. પછી ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો અભાવ, તેટલા અંશે સંવર નિદ્રા રૂપ ધર્મ થાય છે. સમ્યક દર્શન તે શરૂઆત છે. પછી જેટલી જેટલી આગળ વધે છે, રાગ કસાય મોહ ઘટતો જાય છે, તેટલી તેને નિદ્રા આગળ વધતી જાય છે. અને તેનું નામ ધર્મ છે. રાગનો અભાવ તે ધર્મ છે, રાગનો પલટો તે ધર્મ નથી. અજ્ઞાની શું કરે છે? અશુભમાંથી શુભ રાગ, રાગનો પલટો કરે છે, રાગનો અભાવ કરતો નથી. તો રાગનો પલટો અશુભમાંથી શુભ કરવો એ કોઈ ધર્મ નથી. એ તો એના જેવું કર્યું, એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી છે, મમતા અને પ્રવૃત્તિ તો ચાલુ જ રાખી છે. રાગનો અભાવ અને વિતરાગતા થાય તેનું નામ સંવર નિદ્રારૂપ ધર્મ છે. સ્વસન્મુખતાના બળથી શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે, અને તે તપથી નિજરા છે. ઈચ્છા નિરોધ તપ અને તપસા જ નિજરા, તપથી નિજરા થાય. પણ ક્યાં તપથી? કે ઈચ્છાનો નિરોધ. કઈ ઈચ્છાનો? શુભાશુભ ઈચ્છાનો. અને શુભાશુભ ઈચ્છાનો નિરોધ કેવી રીતે થાય? સ્વસન્મુખતાના બળથી. કારણ કે કાંઈક અટકાવવું છે, એ તરફ લક્ષ નથી કરવું, તો લક્ષ તો ક્યાંક કરવું પડશે ને. ઈચ્છા તરફ પર, દ્રવ્ય તરફ લક્ષ નથી કરવું, તો લક્ષને ક્યાં લઈ જવું છે જેથી ઈચ્છા ન થાય? કે સ્વસન્મુખતાના બળથી. સ્વભાવ તરફ જ્યાં એની પણતી ઉપયોગ લક્ષ જાય છે, તો પર તરફનું લક્ષ રહેતું નથી, તો શુભાશુભ ઈચ્છા બંને અટકી જાય છે. તેનું નામ તપ છે, અને તે તપથી નિજરા થાય છે. સંવરની વ્યાખ્યા કરે છે, પુણ્ય પાપરૂપ અશુદ્ધ ભાવનો, બેયનો, ખાલી પાપ નહીં, પુણ્ય અને પાપરૂપ અશુદ્ધ ભાવનો એટલે કે આશ્રવનો આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તેનું નામ ભાવ સંવર છે. અસ્તિ નાસ્તિ બે કરી શુભાશુભ ભાવને રોકે છે, અશુદ્ધ ભાવને રોકે છે અને આત્માનો સુદભાવ પ્રગટ થાય છે તેનું નામ ભાવ સંવર છે. અને તે અનુસાર તેના નિમિત્તે નવા કર્મનું આવવું સ્વયં સ્વતઃ રોકાઈ જાય છે. જીવ ધક્કો મારીને રોકે છે એમ નથી, પણ એ કર્મો આવતા જ નથી તો તેનું નામ દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. અશુદ્ધતા રોકાય છે, શુદ્ધતા પ્રગટ થાય તેનું નામ ભાવ સંવર, અને એના નિમિત્તે નવા કર્મો નથી આવતા તેનું નામ દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. નિજરા અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષના બળથી જો શું દેખાડે છે, પેલા ધ્યેય દેખાડે છે. ઘણા એમ પૂછે તમારામાં ધ્યાન હોય કે ન હોય, ધ્યાન છે કે નહીં આપણામાં, તો ધ્યાન કેમ શીખડાવતા નથી કોઈ? બીજે બધે ઘણું ધ્યાન શીખડાવે છે ને, બધું એના શિબિરો ખાસ કરતા હોય છે ને, મેડિટેશન, અહીંયા કેમ નથી શીખડાવતા આપણે? તો ભાઈ ધ્યાન કરતા કોને નથી આવડતું? મને કોઈ કહેશે કે મને ધ્યાન કરતા નથી આવડતું? કોઈ એક વ્યક્તિ કે મને ધ્યાન કરતા નથી આવડતું? ધ્યાન તો દરેકને કરતા આવડે છે. ધ્યાનનો વ્યાખ્યા શું છે? એક ગમતી વસ્તુ તરફ આપણો ઉપયોગ એકાગ્ર થતા બીજું બધું ભૂલાઈ જાય છે. કસ્ટમર સાથે વાત કરતા ભૂલાઈ જાય છે કે બહારમાં વરસાદ પડ્યો, ઠંડી પડે છે, કાંઈ યાદ આવે છે? શું દેખાય આવે છે? માણસ સામો કસ્ટમર દેખાય છે અને કસ્ટમર કેટલો માલ લે છે એની સાથે મગજમાં કેટલો પ્રોફિટ થશે એની વાત આખી ચાલુ થઈ જાય છે કે નહીં? તો એ જ એકાગ્રતા કરતા બીજા ઈચ્છા છૂટી જાય છે તેનું નામ ધ્યાન કહેવામાં આવે છે. પણ અત્યારના આપણે ધ્યાન કેવું કરીએ છે? આર્ત અને રૌદ્ર ધ્યાન તો કરીએ છે, પણ કેવું કરીએ છે? પાપ ધ્યાન કરીએ છે, રાગ દ્વેષ વાળું કરીએ. તો આપણે ધ્યાન નથી શીખવું, ધ્યાનનો વિષય શીખવો છે. જે અત્યારના પરદ્રવ્યના લક્ષ્ય ધ્યાન થતા રાગ દ્વેષ થાય છે, આકૃતા થાય છે, તો હવે વિષય એવો શીખવો છે કે જેના ધ્યાનથી આપણને ધર્મ થાય, વિતરાગતા થાય. એવું ધર્મ ધ્યાન કોના આશ્રય થાય એ વિષય શોધવાનો છે, ધ્યાન કરતા શીખવાનું નથી. તો એ કોણ વિષય છે? અહીંયા દેખાડે કે અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષ્ય. આ તારો ધ્યેય બનવું જોઈએ, તારું લક્ષનું લક્ષ્ય આ બનવું જોઈએ. કોણ? અખંડાનંદ નિજ શુદ્ધાત્મા, પોતાનો ભગવાન આત્મા, તેને લક્ષ્ય બનાવવાથી તેના લક્ષ્યના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની અંશે હાનિ કરવી તેનું નામ ભાવ નિજરા કહેવામાં આવે. અંશે કીધું છે, કારણ કે સર્વથા થઈ જાય તો તેનું નામ તો મોક્ષ છે. તો અશુદ્ધતાની અંશે હાનિ અને શુદ્ધતાની અંશે વૃદ્ધિ તેનું નામ ભાવ નિજરા કહેવામાં આવે. નિર્જરા, નિજરા એટલે ખરી જવું. જેમ અત્યારે આપણે કહીએ ને, અત્યારે કઈ સિઝન ચાલે? ઓટમ કહીએ ને, ઓટમમાં શું થાય? પાન ખરી જાય છે. એમ અશુદ્ધતા થોડી અંશે ખરી જાય છે અને શુદ્ધતા થોડી, કારણ કે અશુદ્ધતા ખરી તેની જગ્યાએ શું થાય છે? શુદ્ધતાની વૃદ્ધિ થાય તેનું નામ ભાવ નિજરા કહેવામાં આવે. અને તે સમયે જો શું લખ્યું છે, દ્રવ્ય નિજા ભાવ નિજા પેલા કયું શું થાય? બેમાંથી કોણ પેલું હોય? એવી રીતે ભાવ સંવર ને દ્રવ્ય સંવર માં પેલું કોણ થાય? બધું સાથે હોય. દ્રવ્ય આશ્રવ ભાવ આશ્રવ, દ્રવ્ય બંધ ભાવ બંધ, દ્રવ્ય સંવર ભાવ સંવર, અને દ્રવ્ય નિજા અને ભાવ ની, બધું એટ એ ટાઈમ હોય એક સાથે. એક ભાવ છે તે જીવમાં થાય છે, દ્રવ્ય તે પૂતગલમાં થાય. દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિજરા પૂતગલમાં થાય, અને ભાવ આશ્રવ ભાવ બંધ ભાવ સંવર ભાવ નિજરા જીવમાં થાય. તો તે સમયે ખરવા યોગ્ય કર્મોનું અંશે છૂટી જવું. ખરવા યોગ્ય બધા છૂટતા, કારણ કે આયુષ નથી છૂટતું પહેલા, તો એનું તો આયુષ જયારે હોય ત્યારે છૂટે છે, પણ એ પહેલા ઉદયમાં આવ્યા પહેલા જ કર્મોને ખેરવી નાખે છે તો તેનું નામ દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. છઠ્ઠું, અજીવ જીવ અજીવને તેના સ્વરૂપ સહિત ઓળખી પોતાને વાપરને જેમ છે તેમ માનવા, આશ્રવને ઓળખી તેને હેયરૂપ માનવા, બંધને ઓળખી તેને અહિતરૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેયરૂપ માનવો, અને નિજરાને ઓળખી તેને હિતનું કારણ. જો ખાલી જાણવું એમ નથી લખ્યું, સાથે શું છે? જાણ્યું કોને કહેવાય? કોઈ આપણા વડીલ એમ આપણને કે પાણીનો ગ્લાસ લે, મને તરસ લાગી છે, પાણી લઈ આવ. એને એકવાર કીધું તો પણ ઓલો છોકરો બેઠો રહે, બે વાર ત્રણ વાર કે પછી શું કે, હું કહું છું સાંભળે છે કે નહીં? હા બરોબર સાંભળું છું. મેં શું કીધું? પાણી લાવવાનું કીધું છે. હવે ખરેખર એને સાંભળ્યું કે નથી સાંભળ્યું? એમ આશ્રવ તો આપણને બધાને ખબર છે. આશ્રવ કેવા છે? દુઃખદાયક છે ને આશ્રવ? દુઃખદાયક છે એમ ક્યારે સાંભળ્યું કેવાય કે એને છોડીએ તો ખરેખર સાંભળ્યું કેવાય? કારણ કે સાંભળવા પણ સાંભળ્યા પ્રમાણે જો કાર્ય ન થાય તો એને ખરેખર સાંભળ્યું કે ન સાંભળ્યું બધું બરાબર છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે જીવ અજીવને તેના સ્વરૂપ સહિત ઓળખીને શું કરવું છે? કે ના મને ખબર છે શરીર કોને કહેવાય, જીવ કોને કહેવાય, તો શરીર કોનું છે? મારું છે. તો તે ઓળખા કહેવાય કે જો શરીર જીવ અને અજીવને તું જ ઓળખતો હો તો તેમાં પોતાનું સ્વરૂપ, હું જીવ સ્વરૂપ છું અને પર તે અજીવ સ્વરૂપ મારાથી જુદા છે એમ જુદા જાણે તો એને જીવ અજીવને ઓળખા કહેવાય. પછી આશ્રવને ક્યારે ઓળખા કહેવાય? કે આશ્રવને ઓળખી તેને હેયરૂપ માને, એને હેય કરે, એનો અભાવ કરવાનો પુરસાદ કરે તો ખરેખર આશ્રવને તેને હેયરૂપ જાણ્યા કહેવાય. આશ્રવનું સાચું સ્વરૂપ જાણ્યું કહેવાય. તેવી રીતે બંને ઓળખી તેને અહિતરૂપ માનવો. તેને બંધ છે તે મને નુકસાન કરનાર છે, મારું અહિત કરનાર છે માનવું, તેને જ ખરેખર બંધને સાચો જાણ્યો છે. સંવરને ઓળખી તેને ઉપાદેય, પ્રગટ કરવાનો પુરસાદ કરવો. સંવર છે તે મારા આત્માનું હિતનું કારણ છે, સુખનું કારણ છે એમ જાણી તેને પ્રગટ કરવાનું કરવું. નિજાને ઓળખી તેને હિતનું કારણ માનવું. એવી રીતે સંવર નિજાને પ્રગટ કરવાના પ્રયાસમાં લાગે, આશ્રવ બંને છોડવાનો પ્રયત્ન કરે તો ખરેખર તેને એ તત્વને જાણ્યા એમ કહેવામાં આવે છે. નીચે દ્રષ્ટાંત હોડકાના જે આપ્યા છે પિક્ચર, એનું થોડુંક ફૂટનોટમાં છે. આશ્રવનું આપણને એક્ઝામ્પલ આપે છે. જેવી રીતે કોઈ વહાણમાં છિદ્ર પડવાથી, છિદ્ર એટલે હોલ, કાણું હોલ પડવાથી તેમાં પાણી આવવા લાગે છે, તેવી રીતે મિથ્યાત્વાદી આશ્રવ મારફત આત્મામાં કર્મ આવવા લાગે છે. આશ્રવ મિથ્યાત્વાદી રાગ દ્વે શું કામ કરે છે? કે હોડકામાં જેમ કાણું પડવાથી પાણી આવે છે એમ આ રાગ દ્વેષ મોહને કારણે આત્મામાં આ કર્મો આવે છે. પછી પાછળ બંધ છે. જેવી રીતે છિદ્ર દ્વારા પાણી આવીને નૌકામાં, શિપમાં, હોડકામાં ભરાઈ જાય છે, તેવી રીતે કર્મ પરમાણુ આત્માના પ્રદેશમાં જાય છે, એક છિદ્ર ભેગા રહે છે. કાણું પડીને પાણી આવે છે અને બીજાથી જો સીધે સીધું બહાર વહ્યું જતું હતું તો કાંઈ દુઃખ કાંઈ નુકસાન નહોતું, પણ પાણી આવીને શું થાય છે? હોડકામાં ભરાય છે. અને હોડકામાં પાણી ભરાય તો શું થાય? ડૂબાડે, ડૂબવાનો ભય આપણને લાગે છે. તો એવી રીતે બંધ કર્મો આવીને તરત જ વયા જાય. આપણે ઘણી વાર દ્રષ્ટાંત લઈએ, ગેસ્ટ આવીને બે કલાકમાં ચાલ્યા જાય તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ઓવરનાઇટ રહે તો શું થાય? વ્યવસ્થા કરવી પડે. એમ કર્મો તરત જ જો છૂટી જતા હોત તો કાંઈ છે નહીં, પણ કર્મ રોકાય છે. કેટલો વખત રોકાય? જેવી સ્થિતિ બંધ કરીએ છીએ તેટલો વખત રોકાય છે. કદાચ મહેમાન તો કેટલો વખત રોકાય? બે ચાર દી. કર્મ કેટલા વખત રોકાઈ શકે છે? વધારે વધારે 70 કરોડા કોડી સાગરો પમ. કોઈ દી વિચાર કરો, દુશ્મન ને આટલો નજીક રાખે છે પોતાની. કર્મ ભલે નિમિત્ત રૂપે, કર્મ રૂપી વેરીને કેવો પ્રેમ કરે છે કે ક્યાં સુધી રાખે છે? 70 કરોડા કોડી સાગરો પમ. સૌથી વધારે વધારે સ્થિતિ કર્મમાં જો હોય તો કોની છે? દર્શન મોહની છે. દુશ્મન જેવા કર્મને પોતે પ્રેમ કરીને રાખે છે, આ અનંત સંસારમાં રખડે છે. કેવી રીતે જીવ, એને ખ્યાલ નથી આવતો કે હું રાગ મિથ્યાત્વ કરું છું એનાથી શું ફળ મને મળશે, એનો એને વિચાર આવતો નથી. ઘણી વાર એવું બનતું હોય, નામ કર્મની સ્થિતિ, સાતાવેદની સ્થિતિ કેટલી હોય છે? 2000 સાગર કરતા વધારે હોય છે. પણ ત્રસની સ્થિતિ તો 2000 સાગર છે, તો પછી સાતાવેદની ક્યાં ભોગવે? એકેન્દ્રીપણામાં, નિગોદમાં ભોગવે? સાતાવેદની સ્થિતિ વધારે બંધાય છે ને. તો હવે ત્રસમાં તો ખાલી કેટલા છે? 2000 સાગર. સાતાવેદની સ્થિતિ તો વધારે છે, ક્યાં ભોગવશે? પછી ભોગવશે, આનંદ કાળે માંડ વારો આવશે નિગોન માંથી. શું થાય છે? જો આ એક સમજવા જેવું છે કે ભલે સાતાવેદ ની અત્યારે બાંધે છે પૂનથી, પણ મિથ્યાત્વ સાથે છે તો નિગોદમાં જતા પેલા એનું સંક્રમણ થઈ જશે, પાપની પ્રકૃતિમાં થઈ જશે. જે સાતાવેદના પુનના પરમાણુ છે, જે મિથ્યાત્વ કેવું કામ કરે છે, મિથ્યાત્વ જીવને નિગોદમાં જાય છે એ પેલા જે પુનની પ્રકૃતિ સાતાવેદ નામ કર્મ જે હોય છે બધું સંક્રમણ પામીને પાપરૂપની થઈ જાય છે. જીવને ખબર નથી પડતી કે આ મિથ્યાત્વ, એટલા માટે તો કહે છે ને મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ મહાપાપ નથી. તે કરેલા પુનનું ફળ એ તને ભોગવા નહીં દે. તે કરેલા પુનથી સાતાવેદની બંધાણા, એ સાતાવેદનું ફળ પણ નહીં આવવા દેવું. મિથ્યાત્વ મહાદુખનું કારણ છે. છતાં જીવને મિથ્યાત્વનો દોષ નથી દેખાતો, એને શું દેખાય છે? ચારિત્રના દોષ પહેલા દેખાય છે. એટલે એવું નથી કે ચારિત્રના દોષ રાખવા એમ કહેવાનો હેતુ નથી કે ભાઈ અમારે ગમે તેવા દોષ હોય ચારિત્ર એમ કહેવાનું, પણ એને પ્રયત્ન મિથ્યાત્વને ટાળવાનો હોવો અને સાથે સાથે એની ભૂમિકા પ્રમાણે એવા ચારિત્રના દોષ પણ તોડવા ટાળવા જોઈએ. એટલે તો હવે એને નથી દેખાતું એમ કરીને બચાવ નથી કરવાનો, પણ એને જ્ઞાન નેત્રથી વિચાર કરવાનો. મને નથી ખબર, મને નથી દેખાતું એ વાત બચાવ કરવો હવે પાલવે એમ નથી. હવે એને મિથ્યાત્વને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથે સાથે તે ભૂમિકામાં તે પ્રકારની ચારિત્રમાં પણ એના દોષ ટળવા જોઈએ. કોણ રચી શકે પેલા એ વિચાર કરી રહ્યો, કોણે રચ્યું છે એના કરતા કોણ રચી શકે? આવું જગતને કોણ રચી શકે? જે સ્વયં સિદ્ધ હોય એને રચવાની શું જરૂર છે? જગત પોતાથી સ્વયં સિદ્ધ અસ્તિત્વ ધરાવે છે, એને કોઈ રચનાર હોઈ શકે નહીં. કેટલાને રચી શકશે? મને એમ કહેશો જીવના પ્રકાર કેટલા છે? એક શુભાશુભ ભાવના પણ અસંખ્ય પ્રકાર છે, એને કોણ રચી શકે? સ્વયં સિદ્ધ જગતને કોઈ રચી શકે જ નહીં, અને રચવા જશે તો આટલી વિવિધતા નહીં દેખાય. જો કોઈ રચનાર હશે તો એ કેટલી વિવિધતા છે કે એક જીવ કેવો છે? સાતમી નરકમાં જાય છે. એક કેવો જાય છે? નિગોદમાં જાય છે. એક જાય છે નવમી ગ્રહવેગ જાય છે, એક અનુત્તર વિમાનમાં જાય છે, અને એક મોક્ષમાં જાય છે. કેટલી વિવિધતા! એક આપણે તો એક એક્સ્ટ્રીમ એન્ડ લઈએ છીએ, વચ્ચેની વિવિધતા કેટલી છે! કોણ રચી શકે એને? જગતનો રચનાર કરનાર કરતા હરતા કોઈ નથી. સ્વયં પરિણામનો પોતે જ કરનાર રચનાર છે. રચનાર તમારે જોતો હોય તો છે ખરો, પણ પોતાના પરિણામનો રચનાર પોતે છે. બધાનો રચનાર કોઈ એક છે એમ નથી, દરેક પોતપોતાની પરિણામને રચે છે. તો બંધની આપણે વાત ચાલતી હતી કે જેમ હોડકામાં પાણી દ્વારા કર્મ આવે છે, કેવા છે? ત્યાં રોકાય છે. એવી રીતે કર્મો આવે છે તે આશ્રવ છે, અને બંધાય છે તેનું નામ દ્રવ્યબંધ કહેવામાં આવે છે. પછી સંવર, જેવી રીતે છિદ્ર બંધ કરવાથી નૌકામાં પાણી આવતું રોકાઈ જાય, સૌથી પહેલો ઉપાય એ હોવો જોઈએ. તો છિદ્ર બંધ કરે છે તો નવું પાણી હવે આવતું નથી, એમ શુદ્ધતા પ્રગટ થતા અશુદ્ધતા અટકી જાય છે. તેવી રીતે શુદ્ધ ભાવરૂપી ગુપ્તી વગેરે મારફત આત્મામાં કર્મનું આવવું રોકાઈ જાય છે, તેનું નામ સંવર કહેવામાં આવે છે. નિર્જરા, જેવી રીતે વાણમાં આવેલા પાણીમાંથી થોડું કોઈ વાસણમાં ભરી ફેંકી દેવામાં આવે, તેવી રીતે નિજરા દ્વારા થોડા કર્મ આત્માથી અલગ થઈ જાય છે. પાણી તો હવે નવું આવતું નથી સંવર્ગને કારણે, અને જૂનું છે એને હવે પાણીને શું કરવું છે? રાખવું છે? કાઢવું છે? કાઢવું છે. તો કાઢવા માટે શું કરવું? એટ એ ટાઈમ નીકળી શકે કે નહીં? નીકળી શકે કે નહીં? પેલા પે તો કોઈ સાચો ઉપાય નથી, તો શું કરવું પડશે? કે થોડું થોડું પાણી કાઢવું પડશે. દવા પણ લેવા જઈએ છીએ તો શું કરીએ છીએ? 20 ટેબ્લેટનો હોય કોર્સ, પણ એક સાથે લઈએ તો જલ્દી આપણે રિકવરી થઈ જાય ને આપણને. તો કેવી રીતે ડોઝ લઈએ છીએ આપણે? શું કામ પ્રિસ્ક્રાઇબ ડોઝ શા માટે લેવો પડે છે? એમ અહીંયા પણ પુરુષાર્થ ક્રમમાં થાય છે, તો પુરુષાર્થની વૃદ્ધિ થાય છે ક્રમે ક્રમે, તેનું નામ નિજરા કહેવામાં આવે છે. પછી મોક્ષ, તપ થી નિજરા થાય છે. તપ ને નિજરા એટલે કે તપ થી નિજરા થાય છે. ઈચ્છા નિરોધ તપ અને તપસાસ નિજરા, તપ થી નિજરા થાય છે. પછી મોક્ષ, જેવી રીતે વાણમાં આટલું બધું પાણી કાઢી નાખવાથી વહાણ એકદમ પાણી વિનાનું થઈ જાય, નવું પાણી તો આવતું નથી, અટકાવી દીધું, જૂનું પાણી ધીરે ધીરે કાઢે છે તો બધું પાણી નીકળી જાય, તો તેનું નામ અહીંયા મોક્ષ કહે છે. તેમ આત્મામાંથી બધા કર્મો જુદા પડી જાય, આત્માની પૂરેપૂરી શુદ્ધ હાલત એટલે મોક્ષ દશા પ્રગટ થાય, એટલે કે આત્મા મુક્ત થઈ જાય. બધા કર્મોનો નાશ એટલે અશુદ્ધતાનો નાશ અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે, તેનું નામ મોક્ષ. મોક્ષ એટલે મુકાવવું. જેનાથી મુકાવવું? અશુદ્ધતાથી મુકાવવું અને નિમિત્તથી આઠ કર્મથી મુકાવવું, તેને મોક્ષ કહે છે. તેની હવે આપણે દસમી ગાથા એની લઈએ છીએ. મોક્ષનું લક્ષણ, વ્યવહાર સંકેતનું લક્ષણ અને એનું કારણ આપણને હવે કહે છે. સકલ કર્મ તે રહિત અવસ્થા સો શિવ થિર સુખકારી યવિદ જો શ્રદ્ધા તત્વન કી સો સમકિત વ્યવહારી દેવ જિનેન્દ્ર ગુરુ પરિગ્રહ વિન ધર્મ દયા જુત સારો એહુ માન સમકિત કો કારણ અષ્ટ અંગ જુત ધારો. તેનો અન્વયાર્થ છેલ્લું તત્વ મોક્ષ, તેનું આપણને પેલા વાત કરે છે. બધા કર્મોથી રહિત સ્થિર એટલે અટલ અનંત સુખદાયક હાલત એટલે કે પર્યાય તે મોક્ષ કહેવાય છે. બધા જ કર્મો, ઘાતી અને અઘાતી, બધા કર્મોથી રહિત હવે સિદ્ધ ભગવાન કેવા થઈ ગયા છે? સ્થિર થઈ જાય છે. અરિયન પરમાત્માના જે વિહારની હોય છે, પણ સિદ્ધ પરમાત્મા તો હવે કેવા થઈ ગયા છે? સ્થિર થઈ ગયા. હવે હલનચલન એમને હોતું, સ્વરૂપમાં પણ પૂર્ણથી પૂર્ણપણે સ્થિર થઈ ગઈ છે, તો બહારમાં પણ સ્થિર દશા થઈ ગઈ છે. સ્થિર અટલ, અને સ્થિર અટલનો બીજો અર્થ શું છે? આવી પર્યાય, મોક્ષની પર્યાય પ્રગટ થઈ તે થાય, ક્યારેય નાશ પામવાની નથી, એને આપણે શું કહીએ છે? અચલ. પહેલી ગાથામાં કીધું અચલ, અચલ અહીંયા કહે છે એને અટલ કહે છે, કે હવે કોઈ દી એમાંથી ટળવાની નથી, નાશ પામવાની. સિદ્ધ દશા નાશ પામે કે ન પામે? તો પર્યાય કેટલા સમયની હોય? તો પછી એક સમય પછી નાશ ન પામે? તો દુર્દશી એના માટે ખાસ કહેતા ને, ઈની નહીં એવી ને એવી ખરી. ઈની એટલે મીન્સ તેને તે પર્યાય નહીં રહે, એવી ને એવી ઇક્વલ, એના જેવી, એના જેવી નવી પર્યાય થશે. પણ એક સમય જે પર્યાય હોય બીજા સમયે ન હોય, એટલે બીજી પર્યાય કોઈ સંસારની આવશે એવી ને એવી ને એવી આવે છે, માટે તેને સ્થિર અને અટલ કહેવામાં આવે છે. અનંત સુખદાયક એ મોક્ષની પર્યાય. સિદ્ધ પર્યાય કેવી છે? અનંત સુખ, સાદી અનંત, અનંત સમાધિ સુખમાં. સિદ્ધ દશામાં અનંત સુખ છે. ઘણાને તેમ થાય ને, અનંત સુખ ને મળશું પછી આપણને કંટાળ ને, થોડુંક દુઃખ તો પેલા જોવું જોઈએ ને, દુઃખનો અનુભવ કરીએ તો સુખનો ખ્યાલ આવે ને, એવું ખરું કે નહીં? ઝેર પેલા આપણે નહીં, કોઈ કે આટલું બધું સુખ લેવું એને પેલા દુઃખનો અનુભવ કરી લઈ ને, હજી દુઃખનો અનુભવ અનંત કાળમાં તને પેટ નથી તે પૂરો, કે હજી કરવાનો બાકી લાગે છે તને. અને કોઈ એવું હશે કે જીવન, આપણે જીવન જીવવું છે એ પેલા જરા ઝેરનો અનુભવ કરી લઈએ, મરણ કેવું હોય પછી આપણે મરશું. અરે દુઃખનો પણ તને હજી ડર નથી લાગતો, સુખ પ્રાપ્ત કરવાની પણ ભાવનાથી નથી જાગતી, એ અતિન્દ્રિય સુખ. તના ઇન્દ્રિય સુખમાં એવી મમતા છે કે અતિન્દ્રિય સુખ કેવું હોય એ તને ખ્યાલમાં આવતું નથી. તો ત્યાં અનંત સુખદાયક જે હાલત પર્યાય છે તેને મોક્ષ કહેવામાં આવે છે. આ પ્રકારે જે સાત તત્વોના ભેદ સહિત શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ પ્રકારે સાત તત્વોનું જે વર્ણન કર્યું છે એમાં આશ્રવની અંદર પુન પાપ સમાવેશ કરી લેવો. કોઈ નવ પણ જુદા પાડીને નવ તત્વ કહે છે, કોઈ ભેગા કરીને નવ સાત તત્વ કહે છે, બે સરખું છે. તો આ પ્રકારે અહીંયા જે પ્રકારે વર્ણન કર્યું છે તે પ્રકારે સાત તત્વની ભેદ સહિત. ભેદ સહિત શા માટે લખ્યું છે? ભેદ સહિત, ભેદ એટલે એના ભેદ પ્રભેદ સહિત. જીવ છે તો જીવના ભેદ કેવા, જેમ ત્રણ આપ્યા એવી રીતે ભેદ સહિત. અને બીજું શું? સાત તત્વની ભેદરૂપ શ્રદ્ધા તે વ્યવહાર છે, એમાં છુપાયેલી આત્મજ્યોતિને અભેદને કાઢે તો તેનું નામ તો નિશ્ચય છે. પણ અહીંયા તો આપણને વ્યવહાર સંકેતની વ્યાખ્યા ચાલે છે, એટલા માટે લખ્યું સાત તત્વોની ભેદ સહિત, જુદા જુદા ભેદ સહિત વિકલ્પ તેને શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. વિતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશી સાચા દેહ, દેવની વ્યાખ્યા કરી. જિનેન્દ્ર ભગવાન કોને કહેવાય? જિનેન્દ્ર ભગવાન કોણ છે? એક તો વિતરાગ છે, સર્વજ્ઞ છે અને હિતોપદેશી, ત્રણ લક્ષણ કીધા છે. એમને હવે કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ રહ્યો નથી. કોઈ આવીને સ્તુતિ કરે કે કોઈ આવીને નિંદા કરે, ક્યાંય પણ એમને હવે રાગ કે દ્વેષ ગણો અણગમો, ગમવા પણ કે નહીં ગમવા પણ હવે એમને રહ્યું નથી. તો તેમને કેવા કહેવાય છે? વીત રાગ, રાગ અને દ્વેષ હવે વીતી ગયા, છૂટી ગયા છે. પછી બીજું એમનું શું લક્ષણ છે? સર્વજ્ઞ. હવે એમને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. જે દેવ જિનેન્દ્ર દેવ જેમને કહીએ એમને સર્વ, સર્વ એટલે બધાનું ટોટલ, જ્ઞ એટલે જ્ઞાન. જિનેન્દ્ર ભગવાન વિતરાગ છે, તે સર્વજ્ઞ છે. અને ઉપદેશ જે એમનો હોય છે કેવો હોય છે? દરેક જીવને હિતનું કલ્યાણનું કારણ થાય તેવો ઉપદેશ હોય છે. કોઈ જીવને ભગવાનની વાણી જિનાગમ વાંચવા સાંભળવા અભ્યાસ કરવાથી દુઃખ થાય અહિત થાય એવું બનતું, અરે કાંઈ ન સમજાય તો પણ એની ભાવના કરે છે તો પણ એનું પુન બંધાય છે. એનો ભાવ અંતરમાં ઉતારે તો કલ્યાણ થાય જ છે, પણ એને સાંભળવાની જિજ્ઞાસા પૂર્વકનો સાંભળે છે તો પણ એને શુભ ભાવ પુણ્ય થાય તેવી હિતોપદેશી, તો એવા સાચા દેવ કહેવામાં આવે છે. પછી ગુરુ કોણ છે? 24 પરિગ્રહથી રહિત વિતરાગી ગુરુ, તેનું નામ સાચા ગુરુ કહેવામાં આવે છે. આગળ આપણે કુદેવ, કુગુરુ અને કુધર્મની વાત આવી, એની સામે હવે સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મની વ્યાખ્યા કરે. તો સાચા દેવ કોને કહેવાય? ત્રણ લક્ષણ, વિતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશ. ગુરુનું હવે કરે છે. અંતર બાહ્ય 24 પરિગ્રહથી રહી તેને વિતરાગી ગુરુ અથવા આચાર્ય ઉપાધ્યાયને સાધુ કહેવામાં આવે છે. મુખ્યપણે આ ઉત્કૃષ્ટ છે, બાકી જે સંકિતિ જ્ઞાની ધર્માત્મા એ પણ આપણા ગુરુ છે. પણ અહીંયા મુખ્યપણે મુનિરાજની અપેક્ષાથી વાત કરે છે. તથા સારભૂત અહિંસામય જૈન ધર્મ તે સાચો ધર્મ છે. કેવો છે? સારભૂત અહિંસા. અહિંસા કોને કેવી? રાગ દ્વેષની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને રાગ દ્વેષની ઉત્પત્તિ ન થવી તે અહિંસા. આવી અહિંસા તે સાચો ધર્મ છે. જૈન ધર્મ એટલે લોકો શું માને? અહિંસા. અને અહિંસા એટલે શું માને? બારમાં ક્યાંય ઝઘડો ન કરો, કોઈને મારવું નહીં. એ વાત તો છે જ, પણ એ ઉપરાંત પણ જૈન ધર્મ કંઈક બીજી ભાવ અહિંસાને દેખાડે છે, કે ભાવ હિંસાથી રહિત ભાવ અહિંસા, કે જેમાં ચૈતન્ય પ્રાણ હણાય નહીં. હંમેશા આપણને હિંસા શબ્દ આવે ત્યારે ક્યાં નજર જાય છે? બહાર ઉપર. તો આપણે આપણા આત્માને મારે કે ને દુઃખી કરી શકીએ કે નહીં? જેમ બીજાને દુઃખી કરી શકીએ છીએ એમ આપણે આપણા આત્માને પણ દુઃખી કરી, એ પણ એક હિંસા છે. તો એ હિંસાને ટાળવી તેનું નામ સાચી અહિંસાને જૈન ધર્મ કહેવામાં. જેમ બીજાને દુઃખ દેવાનો ભાવ છે એ પોતાના આત્માને કેવો છે? દુઃખ દે છે. તો તેને ટાળી વિતરાગતા કરવી તે અહિંસામય જૈન ધર્મ. આ બધાને સમ્યક દર્શનનું નિમિત્ત એટલે કારણ જાણવું જોઈએ. સાચા દેવની એને શ્રદ્ધા હોય છે, સાચા ગુરુની શ્રદ્ધા હોય છે, અને સાચા ધર્મની પણ શ્રદ્ધા જેને સમ્યક દર્શન થયું છે તેને હોય છે. અને જેને આ સાચી શ્રદ્ધા નથી તેને સમ્યક દર્શન થઈ શકતું નથી. કારણ કે સમ્યક દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા. પણ સાચું શું છે એ જો ખ્યાલ ન હોય તો એને સાચી શ્રદ્ધા થઈ શકતી નથી. સાચી શ્રદ્ધા કોના સંબંધી? પોતાના આત્મા સંબંધી, અને બાહ્યમાં સાચા દેવ, સાચા ગુરુ ને સાચા ધર્મ સંબંધી પણ એને શ્રદ્ધા હોવી એ આ બે નો સુમેળ છે. ઘણા માને બીજા ધર્મ ને માનતા હોય એને સમય દર્શન થઈ શકે કે ન થાય? શા માટે? કારણ કે એના સાચી તત્વ જ એની પાસે નહીં હોવાથી સાચી શ્રદ્ધા થઈ શકતી નથી. તો આની સમ્યક દર્શન નિમિત્ત એટલે કારણ જાણવું જોઈએ. અને સમ્યક દર્શનને આઠ અંગ સહિત ધારણ કરવું જોઈએ. સમ્યક દર્શનના આઠ અંગ છે એની વાત આગળ આપણને હવે કહે છે. સાત તત્વની શ્રદ્ધાની વાત કરી, પછી સમ્યક દર્શન સાથે બીજું શું હોય છે? સાચા દેવ ગુરુ અને ધર્મ સાથે શાસ્ત્ર એમાં આવી ગયા, એની પણ શ્રદ્ધા હોય, પ્લસ સમ્યક દર્શન સાથે એના સાત અંગ હોય છે, સાત એના ભેદ હોય છે, લક્ષણ હોય છે, તેની વાત હવે આગળ આપણને કરશે. તેનો ભાવાર્થ, મોક્ષનું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. આગળથી અનુસંધાન કરે છે કે જીવ અને અજીવ તત્વને જાણીને હું જીવ છું, અજીવ મારાથી જુદા છે, આશ્રવ બંધને દુઃખદાયક જાણી તેને છોડવા યોગ્ય માનવા, સંવન નિદ્રા અને હિતનું કારણ કરીને પ્રગટ કરવા યોગ્ય. અને મોક્ષ તો કેવું છે? પરમ હિત છે, સૌથી શ્રેષ્ઠ પ્રગટ કરવા યોગ્ય. તો મોક્ષનું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું. આઠ કર્મોના સર્વથા નાશ થવા પૂર્વક આત્માની જે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા એટલે પર્યાય પ્રગટ થાય છે તેને મોક્ષ કહે છે. આઠ કર્મનો અભાવ તેનું નામ દ્રવ્ય મોક્ષ છે, અને અશુદ્ધતાનો નાશ અને પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ તેનું નામ ભાવ મોક્ષ કહેવામાં આવે છે. જીવને મોક્ષ સમજાય છે એટલે શું છે કે હું મોક્ષ સ્વરૂપ છું એવો સ્વીકાર થતા પણતીમાં મોક્ષ એને પ્રગટ થઈ જાય છે. મોક્ષ સમજાય છે એનો અર્થ શું? મારે મોક્ષ કરવો છે, મોક્ષ કરવો છે એવા વિકલ્પથી મોક્ષ થાય છે, કે હું મોક્ષ સ્વરૂપ છું એવો અંતરમાં સ્વીકાર થતા મોક્ષ સ્વરૂપ આત્માને અંતર શ્રદ્ધા જ્ઞાનમાં લે છે ત્યાં પર્યાયમાં ક્રમે મોક્ષ થયા વગર રહેતો નથી. તેનું નામ શ્રીમદજીએ લખ્યું છે, જૈનના આચાર્યોએ એવું સ્વીકાર્યું છે, જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય. જીવ પોતે જ મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે એને મોક્ષ શું કરવો? પણતીમાં બંધ છે તો પણતીમાં મોક્ષ કરવો, પણ સ્વભાવ તો કેવો છું? મોક્ષ સ્વરૂપ જ છું, હું સદા સિદ્ધ સ્વરૂપ જ છું. સિદ્ધ સ્વરૂપ જે આત્મા હોય એને બંધન કેવું? પણતીમાં બંધન, પણતીમાં મોક્ષ છે, પણ સ્વભાવ તો શુદ્ધ જ છે. સ્વભાવ શુદ્ધ છે, સ્વભાવ પૂર્ણ છે. એ સ્વભાવને એમ કેવું કે મુક્ત થયું? કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ તમે ક્યારે છૂટા તો શું કરશે? રાજી થશે ને? કેમ, શું કામ નહીં થાય? કારણ કે છૂટા એમ કહેતા એની પાછળ શું, તમે ક્યાંક જેલમાં હતા એમ. સ્વભાવ તો પહેલેથી મુક્ત છે, એને મુક્ત થવું એ લાગુ પડતું તો શેમાં છે? પણતીમાં બંધ છે તો પણતીમાં મોક્ષ થાય છે. જીવ બંધાતો નથી તો જીવને મોક્ષ પણ થતો નથી. જીવ મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે તેવું સમજાય છે, તેવું જ્ઞાન થાય છે, મોક્ષ કરવો પણ નથી. એ તો દિગંબરોના આચાર્યો અહીંયા સુધી શ્રીમદજી શું કહે છે કે આ વિતરાગી માર્ગ ક્યાં સૂક્ષ્મતા સુધી જાય છે? જગતમાં તો હજી લોકો ક્યાં પડ્યા હોય કે બહારની વસ્તુ છોડો, શુભ રાગ ની એની વાત નહીં, શું છે, વસ્તુ છોડો, વસ્તુ છોડો, ત્યાં ભાવની તો એને ત્યાં વિચારણા નથી. કદાચ એનાથી નજીક આવે તો શુભ ભાવ કરો, શુભ ભાવ કરો, એનાથી આગળ કદાચ વધે તો શું કહેશે, ધર્મ કરો, ધર્મ કરો, મોક્ષ. અહીંયા તો કહે છે મોક્ષ પણ કરવો નથી, મોક્ષ સ્વરૂપ છું એવું જ્ઞાન થાય છે, તેવું સમજાય છે. ત્યાં સુધી આચાર્ય દેવ આપણને લઈ જાય છે. આ અહીંયા કરી સંપૂર્ણ અવસ્થા પ્રગટ થાય તેને મોક્ષ કહે છે. આ અવસ્થા ક્યાં સુધી રહે છે? અવિનાશી અને અનંત સુખમય. અવિનાશી કહીને કાળ દેખાડો. મોક્ષ અવસ્થા ક્યાં સુધી રહે છે? અનંત ભૂત ભવિષ્યમાં રહે છે, અવિનાશી, ક્યારે પણ એ નાશ થતી નથી. અને એમાં કેટલો આનંદ છે? અનંત સુખમય છે, અનંત આનંદમય છે. આ પ્રકારે સામાન્ય અને વિશેષથી સાત તત્વોની અચળ અચળ કેવી લખી છે? શ્રદ્ધા, ડગુમગુ નહીં, નિસંગપણે શ્રદ્ધા. સમ્યક દર્શન પહેલા અને સમ્યક દર્શન સાથે સાત તત્વની શ્રદ્ધા કેવી હોય છે? અચળ હોય છે, નિસંગપણે અડોલપણે હોય છે. કોઈ કે સાત ની બદલે છ છે ને કોઈ કે આઠ તત્વ છે તો એ સ્વીકારે અથવા એના સ્વરૂપને ખોટું કહેતો પણ એ સ્વીકારે નહીં. એવી અચળ શ્રદ્ધા કરવી તેને વ્યવહાર સમ્યક એટલે વ્યવહાર સમ્યક દર્શન એને કહેવામાં આવે છે. જિનેન્દ્ર દેવ, વિતરાગી દિગંબર જૈન ગુરુ અને જિનેન્દ્ર પ્રણીત અહિંસા ધર્મ, કોણે આ વિતરાગી ધર્મ કોણે આપણને સમજાવ્યો છે? જિનેન્દ્ર દેવે. કેવલી પનંતો આપણે બોલીએ છીએ ને, આ માર્ગ આ ધર્મ કોઈ અજ્ઞાનીએ કર્યો છે કે અલ્પજ્ઞાનીએ કર્યો છે એમ નહીં, પણ જિનેન્દ્ર પ્રણીત અહિંસામય ધર્મ આ વ્યવહાર સમ્યક દર્શનના કારણ છે. એટલે કે એ ત્રણનું યથાર્થ સિદ્ધાંત પણ વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. જ્યાં આત્માની શ્રદ્ધા થઈ હોય ત્યાં સાથે સાથે જિનેન્દ્ર દેવ કેવા હોય, વિતરાગી ગુરુ કેવા હોય અને વિતરાગ ધર્મ કેવો હોય તેનું પણ જ્ઞાન યથાર્થ તેને હોય છે. અથવા જેને સમ્યક દર્શન કરવું છે એને આ ત્રણનું સાચું જ્ઞાન કરવું પડશે. હજી તો એમાં પણ ઠેકાણા ન હોય, ગમે તેને માનતો હોય તો તેને સમ્યક દર્શન થવાનું શું છે, ચાન્સ જ નથી, અવકાશ જ નથી, એની ભૂમિકા તૈયાર નથી. કે વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશી તે મારા દેવ છે, એ વિતરાગતાના માર્ગે જે ચાલે છે તેવા નિર્ગ્રંથ ગુરુ તે મારા ગુરુ છે, ને વિતરાગતાને જે પોષે છે, જે અહિંસામય ધર્મ બતાવે છે તે અહિંસારૂપ ધર્મ જ તે સાચો ધર્મ છે અને એ કેના સાચા શાસ્ત્ર, એવો એને નિસંગપણે શ્રદ્ધા હોવી જોઈએ. દ્રવ્ય કેતા પૂતગલમાં કર્મમાં એવું બને છે, જેવી રીતે અરીસા સામે રહીએ તો આપણે છીએ અને સામે ઇમેજ છે, એમ જે ભાવ જે છે એ બધા જીવમાં થાય, ભાવ આશ્રવ ભાવ બંધ ભાવ સંવર નિદ્રામક જીવમાં થાય અને એના નિમિત્તે કર્મમાં જે કાંઈ બને તેનું નામ દ્રવ્ય આશ્રવ દ્રવ્ય બંધ દ્રવ્ય સંવર નિદ્રા એમ કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક કુદેવ તો નહીં, કુદેવને તો સપનામાં પણ એને પૂજ્યપણનો હોય, ક્યારેકની વાત તો ઘણી દૂર રહે. જેને સમ્યક દર્શનની ભૂમિકા તૈયાર કરવી હોય એમાં કોઈના પ્રત્યે તિરસ્કાર કેમ નથી, અસત્યથી છૂટવું છે. કોઈને એમ થતું કે આ કોઈના ઉપર તિરસ્કાર, તિરસ્કાર નથી, અસત્યથી છૂટવા માટે એને સપનામાં પણ કુદેવ કુગુરુ કુધર્મ કે કુશાસ્ત્ર હોઈ શકે નહીં. એમાં કોઈના પ્રત્યે આપણે ખરાબ કરવું કે એવું નથી, જગતમાં જેને જે માનવું હોય તે છૂટ છે, પણ હું તો મારે સાચા રસ્તે જવું છે તો મને સપનામાં પણ એ ક્યારેય ભૂલે ચૂકે પણ હોઈ શકે નહીં, એવી નિશ્ચળ નિસંગપણાની શ્રદ્ધા તો હોવી જોવે. તો આ સમ્યક દર્શનમાં સાત તત્વ પ્લસ આ દેવશાસ્ત્ર ગુરુ ધર્મ હવે કહે છે તેને નીચે જણાવેલા આઠ અંગો સહિત ધારણ કરવું જોઈએ. એના આઠ અંગની વ્યાખ્યા કરશે, એ સહિત સમ્યક દર્શન તેને હોય છે. વ્યવહાર સંકિતનું સ્વરૂપ આગળ ગાથા બે ત્રણના ભાવાર્થમાં સમજાયું છે. છેલ્લા ટોટલ મારે છે, નિશ્ચય સંકિત વિના એકલા વ્યવહારને વ્યવહાર સંકિત કહેવાતું. કોઈ કે અમને તો વ્યવહાર સંકિત તો થઈ ગયું છે, હવે સાત તત્વ કયો તો બરોબર અમે બોલી જઈએ, સાચા દેવ શાસ્ત્ર ગુરુ ધર્મને તો અમે માનીએ છીએ, તો વ્યવહાર થઈ ગયો કે નહીં? વ્યવહાર સંકિત ક્યાં હોય છે? નિશ્ચય સંકિતની સાથે તેને વ્યવહાર લાગુ પડે છે. જે ગ્લાસની અંદર પાણી નથી ભર્યું એને વ્યવહારથી પાણીનો ગ્લાસ કહેવાય કે નહીં? એમ જ્યાં નિશ્ચય સમ્યક દર્શન આત્માની અનુભૂતિ થઈ નથી તો તેને વ્યવહાર પણ લાગુ પડતો નથી, એ વાત કરી છે. આગળ હવે એ સંકિતના આઠ ગુણ અને સંકિતના દોષ તેની વાત આપણે લેશું.